પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમ સાધના કળશ 31નો સાર.
મૂળ ભાવ કર્મ જ કર્મ છે. દ્રવ્ય કર્મ તો ભાવ કર્મ ને લઈને બંધાયા કરે છે. ભાવ કર્મ જો નિરોધ થાય તો જ દ્રવ્ય કર્મ નો નિરોધ થાય છે. અનાદિકાળ થી તે બધું કર્મ નો ત્યાગ કરવા પ્રયત્ન કર્યો, કર્મ ને નાશ કરવા, પણ જે તેનો ઉપાય હતો તે ઉપાય સાચો ગ્રહણ કર્યો નથી. પણ બહાર થી બધું કર્યા કર તો એનાથી કઈ કર્મ નો નાશ નથી થતો. જો કર્મ બંધાયા કરે તો શુભ ભાવો કર્યા કર, તે શુભ ભાવો કર્યા કર, તે શુભ ભાવ માત્ર થી કર્મ નો નાશ તો એનાથી પૂર્ણ બંધ થયા કરે છે. તો દ્રવ્ય કર્મ તો એમને એમ ત્યાગ કરે, ભાવ કર્મ નો નાશ નથી થતો ત્યાં સુધી દ્રવ્ય કર્મ નો નાશ થતો જ નથી. અજ્ઞાની જે કર્મો ખપાવે લાખ ક્રોધ ભવો વડે, અજ્ઞાની જે કર્મ લાખ ને ક્રોધ ભવે પણ જે ખપાવે છે, જે નથી ખપાવી શકતા લાખ ને ક્રોધ ભવ થાય. એ જ્ઞાને એક ઉશ્વાસ માત્ર માં ક્ષય કરે છે, એક શ્વાસોશ્વાસ માં ક્ષય. અજ્ઞાની એને અશુભ માંથી શુભ ભાવમાં ઉભો રહે છે. ભાવ કર્મ તો એમને ઉભા રહે છે, એટલે ભાવ કર્મ ઉભા રહે એટલે દ્રવ્ય કર્મ નો નાશ થતો નથી. એટલે ખરી રીતે નિદ્રા, વાસ્તવિક નિદ્રા તો થતી જ નથી. અશુભ ભાવ ની નિદ્રા થાય એ વાસ્તવિક નિદ્રા થતી નથી. અશુભ ભાવ તો પાછા શુભ માંથી અશુભ, અશુભ માંથી શુભ. માત્ર શુભ ક્રિયાઓ કરવાથી, શુભ ભાવો કરવાથી કર્મ નો આશ્રવ રોકાતો નથી. પણ અંદર ભાવ કર્મ નો નિરોધ કર. ભાવ કર્મ નો નિરોધ કેવી રીતે થાય એનો ઉપાય આગળ કે ગુરુ એ પરમ ગુરુ નો આશ્રય લે. સકળ મોહ રાગ દ્વેષ નો ક્ષય કરવો હોય તો પરમ ગુરુ નો આશ્રય લે. પરમ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવ કર્મ નો નિરોધ કેવી રીતે કરવો, કે અંતર માં તો ચૈતન દેવ ને ગ્રહણ કર. એ ગ્રહણ કર અને જે આ ભાવ કર્મ ઉદ્ભવ થાય છે એનાથી તું જુદો પડ, કે આ ભાવ કર્મ જે વિભાવ ભાવો થાય મારું સ્વરૂપ નથી, હું એના જુદો જ્ઞાયક છું. એવા જ્ઞાયક દેવ ને ગ્રહણ કર તો ભાવ કર્મ નો નિરોધ થશે. તું ચૈતન્ય ની પરિણતિ પ્રગટ કર, ચૈતન્ય નું કાર્ય પ્રગટ કર, તો એ ભાવ કર્મ ની ક્રિયા છે એ તારાથી જુદી પડશે, મંદ થાય એનું એ જુદી પડશે તારાથી. એનું ભેદ જ્ઞાન કર કે હું જુદો છું. ચૈતન તું પોતે કરતા ક્રિયા ને કર્મ બધું તારામાં છે, ભાવ કર્મ એ તારું સ્વરૂપ નથી, તો નથી જુદો. પર ભાવ કર્મ નો નિરોધ ક્યારે થાય? તું ચૈતન્ય પરિણતિ પ્રગટ, નાયક દેવ ની નાયક રૂપે પરિણતિ જો થાય અને ભાવ કર્મ મારું સ્વરૂપ નથી એમ તું જુદો પડ, તો અનંતાનુબંધી ના જે ભાવ કર્મ થાય છે એ તને પેલા તૂટી જશે. અને પછી તો અલ્પ અસ્થિરતાના ભાવ કર્મ રહેશે એ પણ ધીરે ધીરે તૂટી જશે. માટે તો જુદો પડ, ભાવ કર્મ થી જુદો પડ, કે મારું હું તો જુદો છું. એટલે એ જુદો પડવાથી અને અનંતાનુબંધીના જે કર્મો છે ભાવ કર્મ એ તૂટી જશે, એટલે એ જાતના દ્રવ્ય કર્મ પણ તૂટી જશે. માટે પેલા તો ભેદ જ્ઞાન કરે નથી જુદો પડ, એનાથી તો એક મેઘ થઈ ગયો છો તે છૂટો પડી જાય. છૂટો પડીશ તો એ તૂટશે. માટે ભાવ કર્મ નો નિરોધ થતા ભાવ કર્મ નો નિમિત્ત થી દ્રવ્ય કર્મ થાય છે. ભાવ કર્મ નો નિમિત્ત જો ન બને તો દ્રવ્ય કર્મ બંધાતા જ નથી. માટે તું ભાવ કર્મ ની કેમ છૂટે એનો પુરુષાર્થ કર, નાયક ની નાયક રૂપે પરિણતિ કર, એમાં ભિન્નતા કર, તો ભાવ કર્મ તારાથી છૂટા પડી જશે. અને એ છૂટતા પડવા એની જે એકદમ એક મેક તારી ગાંઠ બંધાઈ ગઈ છે એની સાથે, એ ગાંઠ ને છૂટી પડી દે તો એ ઢીલા પડી જશે. એ ઢીલા પડવાથી અમુક જાતના ભાવ કર્મ તો આવશે જ નહીં, પછી થોડા રહેશે એ પણ છૂટી જશે. માટે તું ચૈતન્ય દેવ ને અંદર પ્રગટ કર, એનું વેદ જ્ઞાન કર, એની સાધના કર, દર્શન જ્ઞાન ચારિત્ર ની આરાધના કર, ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કર, સમ્યક દર્શન ની જ્ઞાન પ્રગટ થાય, પછી સ્વરૂપ આચરણ ચારિત્ર ની સાથે થાય, ધીરે ધીરે ચારિત્ર થાય, એવી રીતે ભાવ કર્મ નો નિરોધ થશે. ભાવ કર્મ નો નિરોધ થતી દ્રવ્ય કર્મ નો પણ નિરોધ થશે. પછી એટલે સંસાર નો નિરોધ થશે. શું છે બનતા બધો સંસાર ઉભો થાય છે? ભાવ કર્મ ના નિમિત્તે દ્રવ્ય કર્મ થાય છે, દ્રવ કર્મ નો ઉદય આવે એટલે આ બધા શરીરો થાય છે. આ બધા નો કર્મ મન વચ્ચે અનેક જાતના ભવાંતરો બધા થાય છે. મનુષ્ય ભવન, દેહ ભવન, નારકી ને પીરી બધા ભાવો ઉભા થાય છે. હવે ભાવ કર્મ તૂટી ગયા એટલે દ્રવ કર્મ તૂટી ગયા, દ્રવ કર્મ તૂટી ગયા એટલે બધા આ ભાવો તૂટી ગયા, બધું તૂટી જશે. માટે મૂળ ભાવ કર્મ છે. કેમ તૂટે એ ભાવ કર્મ તોડવાનો ઉપાય એક નાયક દેવ છે. એ નાયક દેવ જાગ્યા તો ભાવ કર્મ તૂટી ગયા. નાયક દેવ એ સર્વ સર્વ રીતે બળવાન છે. એ નાયક દેવ જો જાગૃત થાય તો એ ભાવ કર્મ તૂટી જાય એમ છે. માટે નાયક દેવ ને અંતર થી પ્રગટ કર તો બધું તારું તૂટી જશે. એ બીજ તો એનો મોહ રાગ દ્વેષ તૂટી જાય. ગુરુ ને ગ્રહણ કર પછી એક સત્પુરુષ ને ગોત અને પછી એને બધું અર્પણ કરી દે, પછી મોક્ષ ન મળે તો મારી પાસે થી લેજે એમ કહે છે. એનો અર્થ એને ભાવ સુધી ઊંડો ઉતારી દીધો. એનો અર્થ બાહ્ય પૂરતો નથી, અંદર સુધી ઉતારી દીધો. એને સર્વસ્વ અર્પણ કરી દીધું. એને જેમ કીધું એવી તારી પરિણતિ કરી ના, પછી મોક્ષ ન મળે મારી પાસે લેજે. સર્વસ્વ અર્પણ તો ક્યારે થાય? ગુરુને ગુરુએ કીધો એ માર્ગ, માર્ગ ને પોતે ગ્રહણ કરે. તમે કયો એ બધું મારે કબૂલ છે. એ કબૂલ ક્યારે થાય? પોતે બી પરિણતિ કરે તો. એ પરિણતિ જો ગુરુએ કીધું એમ જો તારી પરિણતિ તું પ્રગટ કર, પછી મોક્ષ ન મળે મારી પાસે લેજે. એનો અર્થ કે મોક્ષ થવાનો જ છે. એટલે વિતરાગ છે. વિતરાગ એનો અર્થ પ્રભુ દ્રષ્ટિ જો છે, પ્રભુ છો. અને અલ્પ દ્રષ્ટિ જો, પામર દ્રષ્ટિ, પામર છો એમ પણ કે બે દ્રષ્ટિ જોવાની હોય છે. ભાગ્ય ગુરુ મળ્યા પછી એ દ્રષ્ટિ જોવાની. આ પંચમ કાળમાં ગુરુ મળવા જ મુશ્કેલ છે. સાચા ગુરુ મળવા મુશ્કેલ છે. આવી રીતે સમજાવનારા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એક ને એક વારંવાર કેટલી વાર સમજાવનારા એવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. વસ્ત્ર ઓઢીને ધોબીના ઘરે થી વસ્ત્ર ખુઈ ગયો. વારંવાર કે આ વસ્ત્ર મારું છે, મને દઈ દે, વારંવાર મને દઈ દે, મને મારું છે, મારું છે. વારંવાર એને કીર્તન ની અંદર ગઢ બે છે કે ગુરુદેવ વારંવાર કેતા કે આ જ્ઞાયક આત્મા તું, આ શરીર તું નથી, આ વિભાવ તું નથી, તું જ્ઞાયક, તું આત્મા, તું જ્ઞાતા, તું કરતા નહીં, તું જ્ઞાતા, આ શરીર તારું નથી, શરીર તું નથી. કેટલી વાર કે તારે ઘડ બે, એટલે કેટલી વાર ગુરુદેવ કેટલા વર્ષો સુધી ઉપદેશ આપ્યો. વારંવાર કીધા કરી દેશ દેનારા ગુરુ બધા શિષ્યો વચ્ચે મહા ભાગ્ય મળે છે. આશ્ચર્ય છે, મોહમાં ટકે છે. મોહમાં કેમ તું રહીશ? મોહ વગર નો આત્મા ને મોહ માં ઉઠવો છે. મોહી આત્મા મોહ માં ઉભેલો એ ક્ષણ વાર રહેવું તને કેમ પાડવે છે? કે લીએ સબ વિચારના ચાહીએ, શાસ્ત્ર કા સ્વાધ્યાય કરના ચાહીએ.
અને મોહને એ બધી કેવી રીતે છોડવાની શરૂઆત કરવી તો આત્મામાં વધારે લીન થઈ શકે?
આત્માને ઓળખે ને તો રાગ દ્વેષ મોહ ક્ષય થાય. પેલા મંદ થાય એમ, વૈરાગ કરે કે આ રાગ દ્વેષ મારું સ્વરૂપ નથી, આ તો બધો વિભાવ છે, આ કઈ રાખવા જેવી વસ્તુ નથી, આ કઈ મૂળ સ્વભાવ આત્માનો નથી, એમ નક્કી કરે પોતે કે આ મારું સ્વરૂપ નથી. હું તો આત્મા જાણનારો નાયક નિર્મળ સ્વરૂપ છું, આ બધું આ વિભાવ મારું સ્વરૂપ નથી, એમ નક્કી કરે. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે પણ એને બહારના પ્રતિબિંબો પડવાથી લાલ પીળું દેખાય, એમ હું તો સ્વભાવે નિર્મળ છું, આ બધા મારો સ્વભાવ નથી, એમ નક્કી કરે તો રાગ દ્વેષ મોડા પડે. પાણી જેમ મેલુંમાં પાણી તો શીતળે, પાણી તો નિર્મળ છે પણ કાદવને લઈને મલિન દેખાય, એમ હું મલિન નથી, હું તો આત્મા સિદ્ધ ભગવાન જેવો મારો સ્વભાવ છે એમ નક્કી કરવું જોઈએ. પેલા બરાબર પ્રતિક બેસે તો રાગ દ્વેષ એના મોડા થાય, એનું ભેદ જ્ઞાન કરે અમારું સ્વરૂપ નથી. તો આ કાંઈ રાખવા જેવું નથી, આ તો બધું આકુરના સ્વરૂપ છે, આ કાંઈ મારું સ્વરૂપ જ નથી, એનાથી જુદો જાણે આત્માને. તો એનો સ્વભાવને ઓળખે તો એ મોડા પડે. પેલા પેલા સ્વભાવની પ્રતીક કરે તો એ મોડા પડે. પેલા મોડા કઈ રીતે પડે, ઘણા વૈરાગથી મોડા પાડે છે કે આ સારું નથી, આ રાગદ્વેષ કરવા જેવા નથી એમ કરીને મોડા ઘણા પાડે, પણ એ કઈ વાસ્તવિક મોડા પડતા નથી. સ્વભાવને ઓળખે તો જ મોડા પડે છે. પણ પાત્ર જેને આત્મા, જે આત્માથી હોય, જેના આત્માનું પ્રયોજન હોય, એને વધારે પડતા કષાયો, જે પોતાને શોભે નહીં એવા, એવીને કષાયની ઉપશાંતતા વૈરાગ બધું હોય છે. માટે હું મારે આત્માનું જ કરવું છે, આ કઈ રાખવા જેવા નથી. આત્માનું પ્રયોજન સાધવા માટે એ વૈરાગ કરે તો આત્માનો એ રામદ્વેષ મળવા પડે છે. જ્ઞાન કર્યા વગર એનો ક્ષય નથી થતો. શ્રદ્ધા, બાકી શ્રદ્ધા કરવી, શ્રદ્ધા કરવી બરાબર. હું નાયક જ છું, હું જાણનારો જ છું, મારું આ સ્વરૂપ નથી, હું જુદો છું. શરીર જુદો ને આત્મા જુદો છે. આ શરીર કઈ જાણતું નથી. હું જાણનારો અંદર એક તત્વ અનાદિ અનંત શાશ્વત છું. એ જાણનાર તત્વનો નિર્ણય કરવો જોઈએ બરાબર. હું જાણનારો છું, આ બધો આ વિભાવ મારું સ્વરૂપ નથી. શુભાશુભ દરેક ભાવ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. પણ પેલા અશુભ ભાવથી બચવા શુભ ભાવો વચ્ચે આવે છે, પણ એને નક્કી એમ હોવું જોઈએ કે આ મારું સ્વરૂપ નથી. પણ હજી શુદ્ધાત્માને ઓળખું નથી, શુદ્ધાત્મામાં લીનતા થતી નથી, એટલે શુભ ભાવો વચ્ચે આવે છે. અશુભ ભાવોથી બચવા માટે દેવ ગુરુ શાસ્ત્રની મહિમા બધું આવે છે. શાસ્ત્રનો અભ્યાસ, ગુરુની મહિમા, દેવની મહિમા બધું આવે. પણ એક આત્માનું પ્રયોજન કે મને આત્મા કેમ ઓળખાય. જ્ઞાન કરે, શુદ્ધાત્માને નાયકને ઓળખે, સમ્યક દર્શન થાય તો પણ અલ્પ અસ્થિરતા રહે છે. એમાં વચ્ચે દેવગુરુ શાસ્ત્રની મહિમાની હોય છે, પણ એને ભેદ જ્ઞાન હોય છે કે આ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. ક્ષણે ક્ષણે એને ભેદ જ્ઞાન જ વધતું હોય છે. એમાં આગળ જાય એટલે પછી ક્ષય થાય છે. એમાં લીનતા કરવાથી, લીનતા એકદમ પહેલા ન થાય, પહેલા શ્રદ્ધા કરે પછી લીનતા થાય. એમાં બધું આત્માની મહિમા આવતી છે. આ બધું બહારનું સારભૂત વસ્તુ નથી, સારભૂત તો એક આત્મા જ છે. એમ બધું અંદર અંતરમાંથી નિર્ણય થવો જોઈએ. અસ્થિ નથી, હું સારભૂત આત્મા જ છે, આ બધું નિસાર છે એમ. અસ્થિ નથી, એકલું નિસાર છે એમ નહીં. આત્મા સારભૂત છે ને, આ બધું સારભૂત નથી. એકલી નાસ્તી આવે તો એમાં કઈ, એવું ઘણી વાર કહ્યું છે. આત્માને, આત્માનું અસ્તિત્વ આવે, હું એક નાયક સારભૂત છે, આ બધું સારભૂત નથી. અંતરમાં જે શુભ ભાવો આવે ઊંચામાં ઊંચા, પણ એ સારું, એ મારું સ્વરૂપ નથી, હું એને જુદું, આખો સ્વરૂપ છે. વાસ્તવિકપણે હું સારભૂત છું ના નથી એમ થાય, એ વાસ્તવિક થાય ત્યારે એ બેને કાળનો ક્રમ નથી પડતો. પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય ને બીજાનું ના અસ્તિત્વ, કે હું આ નાયક છું એમ ગ્રહણ થાય એટલે હું નથી, બે સાથે આવે. આ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું, એ મને રુચિકર નથી, આ જ મને સારભૂત છે, બે સાથે વાસ્તવિક પરિણતિ થાય તો બે એક સાથે છે. એમાં મુખ્ય ચૈતન્ય દ્રવ્ય દ્રષ્ટિ તે મુખ્ય છે, એ ગૌણ છે. પહેલા પોતાનું અસ્તિત્વ ગ્રહણ થઈ, એની એની સાથે નાસ્તિત્વ એ ક્ષણે, એમાં કાળક્રમ પડતો નથી. પણ મુખ્ય પોતાની દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, પણ ત્યાર પેલા વાસ્તવિક જેને થયું નથી તો એને એમ વિચાર આવે કે આમાં ક્યાંય શાંતિ દેખાતી નથી. જેને આત્માનું કરવું, આત્મા તો હજી ઓળખાણું નથી, પણ એને જિજ્ઞાસા થઈને એમ થાય કે આ બહારમાં કોઈ કાર્યમાં મને શાંતિ દેખાતી નથી, એમ એને જે શરૂઆતની જે ભૂમિકા સ્વીકારી એમ થાય ક્યાંય શાંતિ નથી દેખાતી, આ ગમે તે કાર્યોમાં ક્યાંય શાંતિ નથી, એમ એને આવે. આત્મા તો હજી ઓળખ, શાંતિ ક્યાં છે અને કેમ મળે, કોણ બતાવે, એવી એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એવી રીતે એનો ક્રમ એવી રીતે પડે છે. અંતરમાં વાસ્તવિક થાય એમાં ક્રમ નથી, એમાં મુખ્ય પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય એ મુખ્ય છે. પણ પેલા એને જાણ્યું નથી, એને એમ થાય કે આ હું વિચાર કરીને જોઉં છું તો ક્યાંય શાંતિ નથી, સુખ ને ઈચ્છાથી જ્યાં જાઓ ત્યાં સુખ દેખાતું નથી, તો દુઃખ જ દેખાય છે, બધે એની અશાંતિ જ દેખાય. મૂળ અંતર તત્વમાંથી જે શાંતિ આવવી જોઈએ, અંતરમાંથી જે શાશ્વત શાંતિ આવવી જોઈએ, એ ક્યાંય આવતી નથી. એમ અંતરમાંથી એને એવા વિચારો સ્ફુરે, એવી વૈરાગ સ્ફુરે, એમ પેલી ભૂમિકામાં એને એમ થાય. એને માટે શોધે કે શાંતિનો ઉપાય ક્યાં છે, કોણ બતાવે, કોણ એવા મહાપુરુષ છે, કોણ એવા સત્પુરુષ છે, એને શોધે. શું મહાપુરુષ આચાર્ય, શું શાસ્ત્રમાં આવે છે, શું ગુરુ કહે છે, એમ એને વિચારો સુધી, અને પછી નક્કી કરે કે આ ગુરુ કહે છે એ વાત સાચી છે, એમ પોતે વિચારથી નક્કી કરે, પછી પોતે વાસ્તવિક અંતરમાંથી પ્રગટ કરવાનો પ્રયત્ન કરે. નાનો વૈરાગ બંધાયેલો કરશે એ બધું એમાં જાય છે, પણ એ વચ્ચે આવે છે. પોતાનો હેતુ સાચો હોય તો એ વૈરાગ ને પોતા તરફ આવવાનું કારણ થાય છે. સાચો રૂઢિગતે વૈરાગ હોય તો એ વૈરાગ કામ નથી કરતો, સુપૂર્વક નો વૈરાગ હોય તો એ પોતા તરફ જાય છે. બાકી એમ ને આ બધું અનિત્ય છે, આમ છે તેમ, એ તો બધું રૂંધેલા કશાય જેવું એ તો થાય છે. અંતરમાંથી કઈક અંદર ઊંડી જિજ્ઞાસા ઉપડીને થયું તો પોતા તરફ જાય છે, અર્ધે સાથે રહેલો છે, અકશાય ભાવ પ્રગટ્યો નથી, શુભ કે અશુભ એ બધે સાથે રહેલો છે. અકશાય ભાવ જ્યાં થાય છે ત્યારે એ છૂટું પડે છે. અંદર પોતે કઈક ગુરુની વાણી સાંભળીને અંદરથી વિચાર આવે, એમ થાય. કોઈની અંદર પોતાથી આ ક્યાંય શાંતિ લાગે એમ ક્યાંય વિચાર ના આવ્યો હોય, મેં ગુરુની વાણી એવી જોરદાર સાંભળે, એમાંથી સુરે, એમાંથી વૈરાગ આવે, બધું થાય, એમ થાય. ત્યાં ગુરુ કઈ તો જુદું કહી રહ્યા છે, ને આ બધું તો કાંઈ, આ બધું સંસાર અલૌકિક સારું નથી, એમ ગુરુની વાણીમાંથી સુરે બધું. એમ પણ કોઈને પેલા સુરે કે ગુરુ ક્યાં મળે એમ થાય, ગુરુને ગોતવાથી ગુરુ મળે, જિજ્ઞાસા ને કોઈને વગર જિજ્ઞાસા એવા પૂર્ણ યોગ હોય તો મળી જાય, એમ થાય. પૂર્ણ યોગે ગુરુદેવની કૃપાથી આ બધું મળી ગયું, તૈયારી પોતાને કરવાની રહે છે. ગુરુની વાણીના ઉપદેશથી અંતરમાંથી જાગૃતિ આવી, એ બધું આ ભાગની વાત છે. એમ એની રુચિ પલટાઈ ગઈ, કેટલાય પોતાને પુરુષાર્થ કરવાનો જ બાકી રહે છે. ગુરુદેવ મળી ગયા એટલે તો કઈક જુદું, કે આ કઈક જુદું કહે છે. બધા સાધુ વાંચતા એમાં ગુરુદેવ કઈક જુદું જ વાંચતા હતા, કેમ કે આ એક સાધુ છે તો કઈક જુદું જ કહે છે, એવી રીતે બધા સાંભળવા જતા હતા. વાણી જુદી હતી, બધા વાડા તરીકે આ સ્થાનક વસીના સાધુ છે, એમ જેમ સાંભળવા જેમ સાંભળવા, આ તો કંઈક જુદું જ કહે છે, આ કાનજી મારા છે કંઈક જુદું જ કહી રહ્યા છે, એમ માણસો ઉપદેશ સાંભળવા જાય. ત્યારે પાછું કોઈને પૂછવા જવું પડ્યું નથી, કોઈને વારે વારે ગુરુદેવને કંઈ પ્રશ્નો કરવા પડ્યા નથી, એમના ઉપદેશનો ધોધ જ બધાના ઉત્તર મળી જતા હતા. જેને પ્રશ્નો ઉઠે એને બધા ઉત્તર જ મળી જતા હતા, કઈ પ્રશ્ન પૂછવો પડે ને એ વાણીમાં ચારે બાજુ નું આવતું.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.